स्मार्ट कास्ट
आप सुन रहे हैं HD स्मार्ट कास्ट और ये है फीवर FM प्रोडक्शन।
तुम्हें सांभळी रह्या छो व्रत कथाओ आरजे निशिता साथे।
શ્રી સાઈ બાબાનું વ્રત, આ વ્રત કોઈ પણ ગુરુવારથી કરી શકાય છે। આ વ્રત કોઈ પણ વર્ણની વ્યક્તિ, સ્ત્રી, પુરુષ કે બાળક કરી શકે છે। આ વ્રત 7, 9, 21 કે 52 ગુરુવાર કરવાનો સંકલ્પ લઈ શકાય છે। વ્રત યંત્રવત ન કરતા પૂરી શ્રદ્ધા અને સબૂરી સાથે કરો। આ વ્રત શ્રદ્ધા અને વિધિવત કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે, તેમાં જરાય શંકા રાખશો નહીં। કોઈ કારણસર વ્રત ન થઈ શકે તો તે ગુરુવારને ગણતરીમાં નહીં લઈ સંકલ્પ કરેલ ગુરુવાર પૂરા કરવા। બહારગામ જવાનું થાય તો પણ વ્રત કરવું। તે દિવસે પૂજન અર્ચન ન થઈ શકે તો સતત સાંઈબાબાનું નામ સ્મરણ કરવું। વ્રતમાં ચા, દૂધ, ફળ લેવા, એકટાણામાં ખીચડી, ભાજી, દહીં કે છાશ લેવા, સંકલ્પ કરેલ ગુરુવાર પૂરા થતાં ઉજવણું કરવું। ગુરુવારે પ્રાતઃકાળે પથારીમાંથી ઉઠતા વેંત શ્રી સાંઈબાબાનું સ્મરણ કરવું। પ્રથમ દીપ પ્રગટાવી ફોટો કે મૂર્તિમાં સાંઈબાબાના કપાળે કંકુનો ચાંદ કરવો, પીળો ફૂલ કે હાર ચઢાવો, અગરબત્તી પ્રગટાવો, પછી સાંઈબાબાનું પૂજન અર્ચન કરો। પૂજન અર્ચન વેળાએ વ્રત ધારકે પ્રથમ વ્રત કથા વાંચવી। પ્રસાદમાં કોઈ પણ ફળ, દૂધ, સાકર કે સાકરિયા ધરાવો। અગર ખીચડી, ભાજી, દહીં કે છાશનો થાળ ધરાવો તો તે વખતે તેમનો થાળ ગાવો। પૂજા વિધિ પૂર્ણ થતાં તે પ્રસાદ બાળકો અને ભાવિકજનોને ભેજો। તમે પણ પ્રસાદ અને ઉદી ગ્રહણ કરો। સંકલ્પ કરેલ ગુરુવાર પૂરા થતાં વ્રતનું ઉજવણું કરો। તે દિવસે વ્રત લેનારે ગણેશ પૂજા, દત્ત પૂજા કર્યા પછી બાબાની પંચોપચાર વિધિથી પૂજા કરવી। તેમને નૈવેદ્ય ચડાવવું, નૈવેદ્યમાં ખીચડી, ભાજી, દહીં કે છાશ રાખવી। 5 કે 11 ભૂખ્યા ગરીબ ગુરબાને કે બાળકોને ભોજન કરાવો। શરૂ કરીએ સાંઈબાબા વ્રતની કથા। ધૂપખેડી ગામમાં રહે ચાંદ પાટીલ। ચાંદ પાટીલ એકદમ માયાળો। આ ચાંદ પાટીલને ભક્તિમાં અને ભગવાનમાં ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા, જીવ માત્ર પર દયા રાખે। તેઓ હંમેશા ગામમાંથી નીકળે ત્યારે પોતાના પ્રિય અશ્વ ઉપર નીકળે, રૂવા પણ જબરો, બધા ઘોડા પર બેઠેલા ચાંદ પાટીલને જોઈ રહેતા। ચાંદ પાટીલ ખેતરે જાય તો ઘોડા પર ગામ જાય ત્યારે પણ તેને પ્રિય ઘોડો સાથે હોય, હાટ બજારના માર્ગે જવાનું હોય ત્યારે પણ ઘોડાને દોડાવતા નીકળે। એક દિવસ એક વાત બની, પાટીલનો ઘોડો ખોવાઈ ગયો। છૂટો મુકાયેલ ઘોડો ગામ બહારની ઝાડીઓમાં ફરતો હતો। તે દરમિયાન એક જણે આવીને પાટીલને સમાચાર આપ્યા, તમારો ઘોડો દેખાતો નથી, જરા તપાસ કરજો, હમણાં તલાવડીએ હતો, હવે નથી। ચાંદ પાટીલને ફાડ પડી, હે, ઘોડો નથી, તે ક્યાં હશે, કોઈ ચોરી ગયું હશે। ચાંદ પાટીલ એકદમ બેબાકડા બની ગયા। પાટીલ દોડ્યા, ઘટાદાર ઝાડીમાં પહોંચ્યા, આમ તેમ દ્રષ્ટિ દોડાવી પાછળની ભેખડે પહોંચ્યા, ઘોડો ક્યાંય દેખાયો નહીં। ગ્રામજનો નવાઈ પામ્યા। ખેતરે જતા અને આવતા ખેડૂતો આ ચાંદને હાફડા ફાફડા જોઈને આશ્ચર્ય પામ્યા, કા, શું વાત છે, ભાઈ મારો ઘોડો પડતો નથી। કોઈએ કહ્યું, પાટીલ ઘોડો છે, જાતવાર, આખા મહારાષ્ટ્રમાં કે ઔરંગાબાદમાં આવો એકે ઘોડો નથી, તમે ચિંતા કરશો નહીં, સમય થશે એટલે ઘર ગોતતો ગોતતો આવી જશે। ઠીક ભાઈ, એ સિવાય થાય શું। ચાંદ પાટીલ ઘરે ગયા, સાંજ પડી, અંધારું થયું, ઘોડો આવ્યો નહીં, ઘોડા વગર ચાંદભાઈને ઊંઘ ક્યાંથી આવે, સગો દીકરો ઘરે આવે નહીં ત્યારે પિતાને ચિંતા થાય ને, અને વ્યાકુળતાઓ ઘેરી વળે તેવી સ્થિતિ આ પાટીલની થઈ। પાટીલ જમવા બેઠા, જમવાનું ભાવ્યું નહીં, પાણીનો ઘૂંટણો કડવો લાગ્યો, બધા સમજાવે પણ ચાંદ પાટીલ જમે જ નહીં, ના પાણી પીએ, એમને ક્યાંય ચેન જ ના પડે, ઘડીક ઘરમાં જાય, ઘડીક ફળીએ આવે, શેરીમાં આંટા લગાવે, ગામ બહાર જાય, દૂર સુધી નજર નાખે, આવતા જતાને પૂછે, ભાઈ તમે જ્યાંથી આવો છો તે દિશામાં ક્યાંય મારો ઘોડો જોયો, ઉત્તર નકારાત્મક મળતો। પાટીલ હતાશ બની ગયા, ઘોડા વિના ચાલે કેમ, ઘોડા સાથેની ચાંદભાઈની માયા ઘનિષ્ઠ હતી, એની ગેરહાજરીમાં તેઓ ઊંચા નીચા થઈ ગયા। રાતે ઊંઘ આવી નહીં, ઘડીક આડા પડે, આંખો બંધ કરે, પણ એમને જરાક પણ હંખ ન વળે, તેણી હાવડ સંભળાય, ઝાડ થકો બનીને ઠેકડા મારતો અને જમીન પર ઠેકતો ઘોડો દેખાય, આંખો ખોલી નાખે તો ઘોડો અદૃશ્ય બની જાય। પાટીલની ઊંઘ જ ઉડી ગઈ, આખી રાત પડખા ઘસતા રહ્યા, ભારે ઉજાગરો થયો, આમ તેમ આંટા માર્યા, પછી વહેલી સવારના ઘરમાંથી નીકળી પડ્યા, વટે માર્ગો અને ઘોડા વિશે પૂછતા પૂછતા શોધ કાર્ય શરૂ કરી દીધું। ભાઈ મારા ઘોડાને ક્યાંય દીઠો હોય તો કહો ને, કોઈ શું કે, ઘોડો જોયો હોય તો કે ને। ચાંદ પાટીલ ભાંગી પડ્યા, શું મને મારો પ્રિય ઘોડો નહીં મળે, મારે મારા લાડકા ઘોડા વિના જ હરું ફરું પડશે, ક્યારે મળશે, કોઈ ઘોડાને ઉઠાવી ગયું હશે, કોણ એવું કામ કરે, શા માટે કરે? ચાંદ પાટીલને અવનવા પ્રશ્નો પરેશાન કરવા માંડ્યા. જાત જાતની શંકાઓ મનમાં આંધીની માફક મરવડવા લાગી. જાતવાન ઘોડો ઘરની દિશા ભૂલી જાય એમ હું માનતો નથી, વળી મારો કોઈ શત્રુ નથી કે તેને ગોળીએ દે. ઘોડો ગયો ક્યાં? એક દિવસ, બે દિવસ, આમ જ દિવસો વીતતા ચાલ્યા. દરમિયાન ચાંદ પાટીલ વધુ વ્યાકુળ બનતા ચારે દિશામાં રઝળવા લાગ્યા. અરે રે, મારો ઘોડો કોઈ જોયો છે? મારો ઘોડો નહીં મળે તો? નવો ઘોડો ખરીદી લે, કોઈ સલાહ આપે. મને એ જ ઘોડો જોઈએ, પાટીલનો ઉત્તર આ જ મળે. આ તેમનો ઘોડા પ્રત્યેનો હઠાગ્રહ નહોતો. અલબત્ત એ હઠાગ્રહ હોય તો પણ તેની જગ્યાએ યોગ્ય હતો, કેમ કે તેમાં જીવદયાની લાગણી હતી, એક અશ્વ પ્રત્યેની અથાક માયા હતી. ઘોડો જાણે જાનવર નહીં પણ દીકરો હોય તેટલી હદે પાટીલ ગડગડા અને ચિંતા વિભોર બની ગયા હતા. 8 દિવસ વીત્યા, ઘોડો મળ્યો નહીં. પાટીલે આશા છોડી નહીં. એક દિવસ પાટીલની નજરે ઘટાદાર વૃક્ષની નીચે બેઠેલા એક તરુણ ફકીર દેખાયા. ચહેરા પર અનોખું તેજ ઝળહળતું હતું, આંખોમાં માયાનો મહેરામણ ઘૂંઘવતો અનુભવાયો. ફકીરની ઉંમર હતી માત્ર 16 વર્ષ. અદ્ભુત દિવ્યતા તેમના દિલ પર હતી. ભવ્ય દિવ્ય મૂર્તિ સમાન હતા ફકીર. પાટીલ ભાવ વિભોર બન્યા. તેજોમય મૃખાકૃતિ ધરાવતા ફકીરને તેઓ પગે લાગ્યા, તેમની સમીપે આવીને બેઠા. ફકીર ક્યાં સુધી એક હરફ સુદ્ધા બોલ્યા નહીં, પાટીલના ચહેરા સામે તાકી રહ્યા. ભાઈ, આકુળ વ્યાકુળ કેમ છો? હું ચિંતામાં છું, કંઈ ખોવાયું છે? હા બાપજી, ફકીર મલકાયા. બાપજી, મારો પ્રિય ઘોડો ખોવાયો છે. એક અઠવાડિયું વીતી ગયું છે, મેં એનું મોઢું ભાળ્યું નથી, તેના વિના અન્ન જળ ભાવતા નથી, મારી ઊંઘ ઉડી ગઈ છે, ઘરમાં બહાર ખેતરમાં મને ક્યાંય ચેન પડતું નથી. ફકીર બાબા વળી હસ્યા. એમણે હાથ ઊંચો કર્યો. નમ્ર અને પ્રેમસભર અવાજે એમણે કહ્યું, ભાઈ, તારે હવે એ સુંદર અને પ્રિય અશ્વને શોધવાની જરૂર નથી. તારો રૂડો રૂપાળો અને લાડકવાયો અશ્વ સામેની વાડીમાં ઊભો છે અને લીલુંછમ ઘાસ આરોગી રહ્યો છે. મને લાગે છે તે તારી વાટ જુએ છે. જા, પગલા ઉપાડ. ચાંદ પાટીલ નવાઈ પામ્યા. ફકીર બોલ્યા, દીકરા, આશ્ચર્ય પામીશ નહીં. જા, જલ્દી જા, એ પણ તને મળવા અધીરો થઈ ગયો છે. લઈ આવે અશ્વને. ચાંદ પાટીલ ઉઠ્યા, ચાલ્યા, પગમાં તેજી આવી. કહો કે 8 દિવસથી થાકેલા પગમાં ગતિ આવી, પાંખો ફૂટી હોય તેવી અનુભૂતિ થઈ. થોડા છેટે ગયા, દૂરથી વાડી દેખાઈ. વાડીમાં ઝાડીના એક ઝુંડ પાસે તેમનો લાડીલો અશ્વ ઊભો હતો. અશ્વ મજેથી ઘાસ આરોગતો હતો. પાટીલની આંખો ભીની બની. ઓહ, તું અહીં છે? પાટીલે દોટ મૂકી આવે અશ્વ પાસે. ખોવાયેલો દીકરો મળ્યો હોય તેટલું હેત જાગ્યું. આંખોમાં માયાની ભીનાશ વળી. તે દીકરાને ભેટી પડતા હોય તેટલા ઉમળાટથી અશ્વને બાજી પડ્યા. કેશવાળી પંપાડી એના મોઢા પર હાથ ફેરવ્યો, પીઠ પણ થપથપાવી. ઘોડો જાણે માલિકને ઓળખી ગયો. ઘોડાએ હણહણાટી નાખી. ઘર છોડીને ગયો તો? પાટીલ ગડગડા બની ગયા. તારા વિના મારી હાલત કથળી થઈ ગઈ હતી. હું રાત દિવસ ઊંઘી શકતો નહોતો, ખાવાનું પણ જરાય ભાવતું નહોતું. તું ક્યાં ગયો હતો ભાઈ? મારાથી રિસાયો તો કે શું? ઘોડો શું જવાબ આપે? પણ એક માણસની અશ્વ પ્રત્યેની પ્રીતિ અપાર હતી, પ્રગાઢ હતી. ચાંદ એ ઘોડાને લઈને ચાલતા ચાલતા ફકીર પાસે આવ્યા. તેમણે બે હાથ જોયા. પાટીલને નવાઈ લાગી ગઈ હતી. 8 દિવસથી તેમણે ઘણા ગામડાઓ, વનરાજી, ઝાડીઓ અને ડુંગરા ઢંઢોળી નાખ્યા હતા. ઘોડો ક્યાંય મળ્યો નહીં. ફકીરે આંગળી ચીંધી અને તે મળી ગયો. આ તો ગજબ કહેવાય, આમ કેમ બની શકે? ચાંદ ભાવ વિભોર બની ગયા. ફકીરના પગમાં પડ્યા. ચાંદને લાગ્યું કે આ ફકીર કોઈ સાધારણ ફકીર નથી, જરૂર તેઓ અસાધારણ દિવ્યાત્મા છે, દેવરૂપ જ તેઓ છે. એમ હોય તો જ મારો અશ્વ મને મળી જાય. આ ફકીર પ્રભુ સ્વરૂપ જ લાગે છે. ચાંદ પાટીલ વિચારોમાં ગરકાવ હતા. ફકીર મધુર સ્મિત રેલાવતા હતા. તેમણે પાટીલના ખભે હાથ મૂક્યો. એ સ્પર્શમાં ગજબની ધમાલ હતી. ફકીરે ચાંદને ઘરે જવાનો આદેશ આપ્યો. ચાંદ ઘરે આવ્યા. ફકીરનો સ્મિત લહેરાવતો તેજોમય ચહેરો અવારનવાર આંખો સમકક્ષ તાજો થવા લાગ્યો. સૂતા, બેસતા, ઉઠતા અને જાગતા તેમને ફકીર જ નજરે પડવા લાગ્યા. મનમાંથી અંતરમાંથી એક જ સાદ ઉઠતો હતો, એ ફકીર ચોક્કસ મહાન તપસ્વી અને દિવ્ય પ્રભુ જ હોઈ શકે. તે અસાધારણ વિભૂતિ જ હશે. એક દિવસ, બે દિવસ, ગ્રામજનો ફકીરના દર્શને જવા લાગ્યા. દરેક જણા સાધુ ફકીરના દર્શન કરીને મુગ્ધ બની ગયા. અહોભાવથી સૌના અંતર છલોછલ બની ગયા. ફકીર સૌને આવકારતા, ફકીર સૌને બોધ કથન કહેતા, દર્શનાર્થીઓ નિયમિત રૂપે આવતા રહ્યા. ચાંદ પાટીલ પણ રોજ એમના દર્શને આવતા. કોઈ ભોજન લાવીને ફકીરને જમાડે, તો કોઈ એમને શીતળ પાણી પીવડાવે, તો કોઈ વળી સુંદર મીઠા ફળો લાવીને આગ્રહથી એમને ખવડાવે. ફકીરની વાત ચારે બાજુ પ્રસરતી થઈ. દુઃખ ખેડેમાં એક ખોરડે પ્રસંગ આવ્યો. પ્રસંગ લગ્નનો હતો. લગ્ન દીકરાના હતા. જાન શિરડી જવાની હતી. જાન રંગે ચંગે ચાલી. જાનના પહેલા ફકીર પણ જોડાયા. યોગ્ય સમયે જાન રંગે ચંગે વાજતે ગાજતે આનંદના રંગ ઉડાડતી શિરડી પહોંચી. નાનું સરખું શિરડી ગામ ઘણું મજાનું હતું. કુદરતના ખોળે તે વસેલું હતું. જાન એક જગ્યાએ અટકી. ત્યાં મંદિર હતું. પ્રભુ દર્શન માટે જાન ઘડીક રોકાઈ. દર્શન પછી પુનઃ આગળ વધ્યા. માલ સામતી તેજોમય મુખાકૃતિ ધરાવતા તરુણ ફકીરને જોઈ રહ્યા. એમને લાગ્યું કે આ ફકીર કોઈ દેવંશ લાગે છે. માલ સામતી ફકીર નજીક આવ્યા. બે હાથ ખૂબ જ નમ્ર ભાવથી જોડ્યા અને બોલ્યા, પધારો સાંઈ બાબા. સાંઈ બાબા દેવ કૃપાથી માલ સામતીએ આ નામ ઉચ્ચાર્યું. સૌને આ નામ ખૂબ ગમી ગયું. સાંઈના નામથી ફકીર વધુ અને વધુ લોકપ્રિય બનતા ગયા. કોઈ એમને સાંઈ કહેતું, કોઈ સાંઈ બાબા પણ કહેતું. બધાને આ સાંઈ આવકારતા, હેતથી પડખે બેસાડતા. દરેકના હૈયે સાંઈ વસ્યા. દરેકના હોઠે સાંઈ છવાયા. જોત જોતામાં શિરડીના ખોરડે ખોરડે અને તેની પંથકના અનેક ગામડાઓમાં શિરડીના સાંઈ તરીકે તેમનું નામ લોકહૈયે રમતું ગયું. 1854માં સાંઈ શિરડી આવ્યા. તે ઘડીથી અહીં રોકાયા. ધર્મ કાર્ય શરૂ કર્યું. બાબાના હૈયે હતું લોકોનું હિત, લોકોનું કલ્યાણ, લોકોનું કલ્યાણ અને દયા કૃપા. તેઓ પોતાની પાસે કશું જ બચાવતા નહીં. જે કાંઈ હોય તે જરૂરિયાતવાળાને આપી દેતા. કંઈ પણ આપતી વખતે સાંઈના ચહેરા પર અહમનો આછો પાતળો ભાવ સુદ્ધા વર્તાતો નહીં. સાવ નિર્મળ, શાંત અને ભોળા સાંઈ બસ સ્મિત લહેરાવતા જાય અને લોક સેવા કરતા જાય. શિરડીવાસીઓ હરખાયા. બાબા તેમને માટે મહાન સંત હતા, પૂજનીય અને વંદનીય હતા. બધા એમને ચાહતા, એમને એકાગ્ર ચિત્તે સાંભળતા, તેમની સેવા કરવા ખડે પગે રહેતા. જે રીતે સાંઈ ચાંદ પાટીલને ફળ્યા, એવી જ રીતના દરેકને એમના કાર્યમાં એમની મદદરૂપ થવા માટે સાંઈ ફળે, એવી જ મહેચ્છા સાથે, એવી જ શુભેચ્છા સાથે અસ્તુ.
આવી જ બીજી વ્રત કથાઓ તમે સાંભળી શકશો htsmartcast.com પર અને બીજા લીડિંગ ઓડિયો પ્લેટફોર્મ્સ પર. ફીવર FM ઓફિશિયલના નામથી તમે અમને સોશિયલ મીડિયા પર પણ મળી શકશો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર મારી સાથે ટચમાં રહેવા માટે RJ નિશિતા નામથી સર્ચ કરજો. ફોર મોર પોડકાસ્ટ લોગ ઓન ટુ htsmartcast.com ઓર સુનો નયે નજરિયે સે.
તમે સાંભળી રહ્યા છો વ્રત કથાઓ RJ નિશિતા સાથે.
आप सुन रहे हैं HD Smartcast और ये था Fever FM Production. HD Smartcast.